એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી છણાવટ કરવાના છીએ જે લગભગ શું કહી શકાય એક સદી પહેલાં લખાઈ હતી, પણ
આજે પણ એટલી જ પ્રસ્તુત છે, એટલી જ આપણને અરીસો બતાવે છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ થિયોડોર ડ્રાઇઝરની ક્લાસિક કૃતિ એન અમેરિકન ટ્રેજેડી.
અને આ ટ્રેજેડી શબ્દ મતલબ કે કરુણાંતિકા અહીં બહુ મહત્વનો છે. આ માત્ર કોઈ ગુનાની વાર્તા નથી, પણ એનાથી ઘણી ઊંડી વાત છે. આ એક એવી ટ્રેજેડી છે જે વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને સામાજિક દબાણના સંઘર્ષમાંથી જન્મે છે. આખી નવલકથા દરમિયાન એક સવાલ સતત મનમાં રહે છે કે આનો ખરો વિલન કોણ? પેલો છોકરો ક્લાઇડ ગ્રિફિથ્સ, કે પછી એ સમાજ જેણે તેને આવા નિર્ણયો લેવા મજબૂર કર્યો?
બહુ સાચો મુદ્દો, કારણ કે આ વાર્તા અમેરિકન ડ્રીમની ઉજળી બાજુ નથી બતાવતી.
ના, જરાય નહીં.
એ સ્વપ્નની પાછળ છુપાયેલો જે અંધકાર છે એને ઉજાગર કરે છે. અને તમે લેખકનો ઉલ્લેખ કર્યો, થિયોડોર ડ્રાઇઝર, એ અમેરિકન નેચરલિઝમ સાથે જોડાયેલા હતા. આ વિચારધારા શું છે, જરા સમજાવશો?
જરૂર. નેચરલિઝમ એટલે કે પ્રકૃતિવાદ એવું માને છે કે માણસ પોતાની ઈચ્છા શક્તિનો પૂરેપૂરો માલિક નથી.
અચ્છા.
એના નિર્ણયો પર એના વારસા, એના ઉછેર અને ખાસ કરીને એના સામાજિક અને આર્થિક વાતાવરણનો બહુ મોટો પ્રભાવ હોય છે. ડ્રાઇઝરની નજરે ક્લાઇડ ગ્રિફિથ્સ કોઈ જન્મજાત રાક્ષસ નથી, પણ એ સંજોગોની પેદાશ છે જે એના કાબુ બહાર હતા. આખી નવલકથા આ જ સંઘર્ષની ગાથા છે.
તો ચાલો આ સંઘર્ષના મૂળ સુધી જઈએ. ક્લાઇડની આજે અતૃપ્ત મહત્વાકાંક્ષા હતી, આજે અસંતોષ હતો, એની શરૂઆત ક્યાંથી થઈ? એના બાળપણમાં એવું તે શું હતું?
એના મૂળિયા બહુ ઊંડા છે. ક્લાઇડનો જન્મ કેન્સાસ સિટીના એક ખૂબ જ ગરીબ પરિવારમાં. એના માતા પિતા ખૂબ ધાર્મિક હતા અને શેરીઓમાં ફરીને ધર્મનો ઉપદેશ આપતા.
ઓકે.
અને ક્લાઇડ માટે, એના માટે આ ગરીબી અને જાહેરમાં થતી શરમ એ અસહ્ય હતી. બાળપણથી જ એના મનમાં એક ગાંઠ વળી ગઈ હતી કે આ જીવનમાંથી તો ગમે તે ભોગે બહાર નીકળવું જ છે.
અને પછી એને એક તક મળી, એક એવી તક જેણે એની આંખો ખોલી નાખી. શહેરની સૌથી શાનદાર હોટેલ ગ્રીન ડેવિડસનમાં બેલહોપ તરીકેની નોકરી.
હા, સામાન ઉંચકવાની નોકરી. પણ એ નોકરી એના માટે એક નવી દુનિયાનું બારણું ખોલવા જેવી હતી.
ખરું ને?
બિલકુલ. એ હોટેલ એના માટે ખાલી નોકરીની જગ્યા નહોતી, પણ એક જીવતું જાગતું સ્વપ્ન હતું. ત્યાં એણે પહેલી વાર જોયું કે પૈસો શું કરી શકે છે. મોંઘી ગાડીઓ, સુંદર કપડાં પહેરેલા આત્મવિશ્વાસુ સ્ત્રી પુરુષો,
અને ટીપમાં મળતા ડોલર.
હા, અને દારૂની મહેફિલો. આ બધું જોઈને એની અંદર સફળતા અને ભોગવિલાસની એવી ભૂખ જાગી જે પછી ક્યારેય શમી જ નહીં. એને લાગ્યું કે અસલી જીવન તો આ છે, હું જે જીવી રહ્યો છું એ તો સજા છે.
પણ આ ચમકદમક એને એક અંધારા ખૂણામાં પણ લઈ ગઈ. પેલો કાર અકસ્માત જેમાં એક બાળકીનું મૃત્યુ થયું અને ક્લાઇડ ત્યાંથી ભાગી ગયો, આને આપણે એના જીવનનો પહેલો મોટો ટર્નિંગ પોઈન્ટ કહી શકીએ.
ચોક્કસપણે, કારણ કે આ માત્ર અકસ્માત નહોતો, એ ક્લાઇડના વ્યક્તિત્વનું પહેલું પ્રદર્શન હતું. એની એક પેટર્ન હતી.
કેવી પેટર્ન?
કે જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે તેનો સામનો કરવાને બદલે એનાથી ભાગી છૂટવો. આ એની આદત બનવાની હતી. એ જવાબદારીથી ભાગ્યો. આ ઘટના ભવિષ્યની મોટી ટ્રેજેડીનો પાયો નાખે છે. એ જાણે પોતાના જ ડરનો ગુલામ બની ગયો.
આ બનાવ પછી એ થોડો સમય અહીં તહીં ભટક્યો અને પછી પહોંચ્યો ન્યૂયોર્કના લાયકર્જસ શહેરમાં, એના અમીર કાકા સેમ્યુઅલ ગ્રિફિથ્સની કોલર ફેક્ટરીમાં કામ કરવા.
હા, એને આશા હતી કે હવે બધું બરાબર થઈ જશે.
એને લાગ્યું હશે કે હવે એના સપના પૂરા થશે, પણ ત્યાં તો એની હાલત શું કહેવાય, ના ઘરનો ના ઘાટનો જેવી થઈ.
તમે એકદમ સાચો શબ્દ પ્રયોગ કર્યો. ફેક્ટરીમાં એ માલિકનો ભત્રીજો હતો, એટલે સામાન્ય કામદારો એને પોતાનામાંથી એક નહોતા ગણતા. અને બીજી બાજુ એના કાકાનો જે પરિવાર હતો એને પોતાના ઉચ્ચ સામાજિક વર્તુળમાં સ્થાન આપવા તૈયાર નહોતો, એટલે બંને દુનિયાની વચ્ચે એકલો અટવાઈ ગયો.
અને આ એકલતા જ
તેને રોબર્ટ આઇલ્ડનની નજીક લઈ આવી.
બીજાના સહારાની જરૂર હતી.
હા, એમનો સંબંધ કદાચ પ્રેમ કરતાં વધુ જરૂરિયાત પર આધારિત હતો. બંને એકબીજાના એકલવાયાપણામાં સાથ પુરાવતા હતા. પણ ક્લાઇડ માટે રોબર્ટા ક્યારેય એનું અંતિમ લક્ષ્ય નહોતી.
એ તો માત્ર એક પડાવ હતો.
બરાબર. અને પછી વાર્તામાં એ પાત્રનો પ્રવેશ થાય છે જે ક્લાઇડના સપનાને એક નવો આકર્ષક ચહેરો આપે છે.
સોન્ડ્રા ફિન્ચલી.
હા.
શહેરના સૌથી ધનિક પરિવારની દીકરી, સુંદર, હોશિયાર અને એ ઉચ્ચ સમાજનું કેન્દ્રબિંદુ જેનો ભાગ બનવા ક્લાઇડ તડફડતો હતો. એટલે હવે સ્થિતિ એવી થઈ કે એક તરફ રોબર્ટા હતી,
જે એનો ભૂતકાળ અને વર્તમાન હતી,
અને બીજી તરફ સોન્ડ્રા, જે એના ભવિષ્યનું સ્વપ્ન હતી. કોઈ માણસ આ બે દુનિયા વચ્ચે કેવી રીતે જીવી શકે?
અને ક્લાઇડ ન જીવી શક્યો. એ સોન્ડ્રાના મોંમાં એટલો આંધળો થઈ ગયો કે એ પોતાની વાસ્તવિકતા એટલે કે રોબર્ટાને ભૂલવા માંગતો હતો. સોન્ડ્રા સાથેની પાર્ટીઓ, મોંઘી ગાડીઓમાં ફરવું, એ બધું એને એ જીવનની નજીક લઈ જઈ રહ્યો હતો જેનું એણે ખાલી સપનું જોયું હતું.
અને એ રોબર્ટાથી ભાગી રહ્યો હતો.
હા, પણ ભાગ્ય એને એક એવા ત્રિબેટે લાવીને ઊભો રાખે છે જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો જ નહોતો.
અને એ ત્રિબેટો હતો રોબર્ટાની ગર્ભાવસ્થા. આ સમાચાર ક્લાઇડ માટે કોઈ મૃત્યુદંડથી ઓછા નહોતા. એક તરફ રોબર્ટા લગ્ન અને જવાબદારીની માંગ કરી રહી હતી,
અને બીજી તરફ સોન્ડ્રા એને સંપત્તિ અને પ્રતિષ્ઠાની દુનિયામાં લઈ જવાનું વચન આપી રહી હતી.
અહીં ક્લાઇડની નૈતિક હિંમત મને લાગે છે કે સંપૂર્ણપણે તૂટી જાય છે.
હા, એ એક એવી જાળમાં ફસાયેલો અનુભવે છે જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો એને દેખાતો નથી. અને ત્યારે જ એ અખબારમાં એક સમાચાર વાંચે છે,
પેલી દુર્ઘટનાના સમાચાર.
હા, તળાવમાં હોડી પલતી જવાથી થયેલા એક આકસ્મિક મૃત્યુ વિશે. અને આ સમાચાર એના નબળા મનમાં એક ઝેરીલું બીજ રોપી દે છે.
અને અહીંથી વાર્તા એના સૌથી ભયાનક અને જટિલ વળાંક પર આવે છે. બિગ બિટન તળાવ પરનું એ દ્રશ્ય લેખકે જે રીતે એનું વર્ણન કર્યું છે એ વાચકને પણ મૂંઝવી દે છે. શું ક્લાઇડ ખરેખર હત્યારો હતો?
આજ તો આ નવલકથાનો કેન્દ્રવર્તી પ્રશ્ન છે, અને ડ્રાઇઝર આપણને કોઈ સીધો જવાબ નથી આપતા.
ના,
ક્લાઇડ રોબર્ટાને હોડીમાંથી ધક્કો મારવાની હિંમત નથી કરી શકતો, પણ પછી અચાનક અકસ્માતે એ રોબર્ટાને કેમેરાથી મારે છે. હોડીનું સંતુલન બગડે છે અને તે પલટી જાય છે. રોબર્ટા પાણીમાં મદદ માટે બૂમો પાડે છે. ક્લાઇડ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે,
પણ તે તેને બચાવતો નથી. તે તરીને ભાગી જાય છે. તો મારો સવાલ એ છે કે કોઈને ડૂબતા જોઈને તેને બચાવવાની તક હોવા છતાં ન બચાવવો એ નૈતિક રીતે હત્યા બરાબર નથી? કાયદો ભલે ગમે તે કહે.
તમે એકદમ મૂળભૂત નૈતિક દુવિધા પર આંગળી મૂકી છે. કાયદાકીય રીતે કદાચ એને હત્યા ન ગણાય, પણ નૈતિક રીતે એણે રોબર્ટાના મૃત્યુની ઈચ્છા કરી હતી. એણે એને મરવા દીધી. એટલે જ મૃત્યુદંડની સજા પહેલાં એના મનમાં આ જ સંવાદ ચાલે છે. શું હું ખરેખર હત્યારો હતો? મેં તેને ધક્કો નહોતો માર્યો, પણ હું ઈચ્છતો હતો કે તે મરી જાય. આ વાક્ય એની આંતરિક ગળમથલ અને અપરાધભાવની પરાકાષ્ઠા છે.
આ ઘટના પછી જે કાનૂની પ્રક્રિયા શરૂ થાય છે એ તો આખી વાર્તા કરતાં પણ મોટી ટ્રેજેડી છે, મને તો એવું લાગે છે.
સાચી વાત છે. કોર્ટરૂમ જાણે એક નાટકનું મંચ બની જાય છે.
બરાબર.
અને અહીં ડ્રાઇઝર જે રીતે અમેરિકન ન્યાય પ્રણાલી પર પ્રહાર કરે છે એ ધારદાર છે. સત્ય શોધવામાં તો જાણે કોઈને રસ જ નથી. સરકારી વકીલ મેસન આ કેસનો ઉપયોગ પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે કરે છે.
ઓહ,
એ ક્લાઇડને એક રાક્ષસ તરીકે ચિત્રીને ચૂંટણી જીતવા માંગે છે. બીજી તરફ બચાવ પક્ષના વકીલો પણ એ ખોટી વાર્તા ઘડીને કેસ જીતવાનો પ્રયત્ન કરે છે. ક્લાઇડ તો બસ એક મહુરું બનીને રહી જાય છે.
અને આ બધામાં વર્ગભેદ કેટલો સ્પષ્ટપણે દેખાય છે. સોન્ડ્રા અને એના ધનિક પરિવાર પર કાયદાની આંચ પણ નથી આવતી.
બિલકુલ. એમનું નામ પણ કોર્ટમાં નથી ઉછાળવામાં આવતું.
જ્યારે ગરીબ ક્લાઇડ અને મૃત્યુ પામેલી રોબર્ટા, જે પણ એક કામદાર વર્ગની યુવતી હતી, એમના જીવનની જાણે કોઈ કિંમત જ નથી. આ તો ન્યાયનો દેખાડો માત્ર હતો.
સાચું કહ્યું. આ કેસ એ વાતનું પ્રમાણ છે કે ન્યાય ઘણીવાર તટસ્થ નથી હોતો, પણ એ સામાજિક દરજ્જા અને સંપત્તિના ત્રાજવે તોળાય છે. અંતે ક્લાઇડને દોષી ઠેરવામાં આવે છે અને મૃત્યુદંડની સજા થાય છે.
એનું અમેરિકન ડ્રીમ
ઇલેક્ટ્રિક ચેરમાં બેસીને એક ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવાઈ જાય છે.
તો આ આખી ચર્ચા પછી આપણે એ મૂળ સવાલ પર પાછા આવીએ. શું ક્લાઇડ તેના સંજોગોનો એટલો જ શિકાર હતો જેટલો તે પોતાના નિર્ણયોનો ગુનેગાર હતો? આ નવલકથા આપણને શું શીખવે છે?
મારા મતે
ડ્રાઇઝર આપણને કોઈ સરળ જલાબ નથી આપતા. એ આપણને વિચારવા મજબૂર કરે છે. હા, ક્લાઇડ નબળો હતો, નૈતિક રીતે ભટકેલો હતો, એણે ભયાનક નિર્ણયો લીધા. પણ શું, પણ સાથે સાથે આપણે એ સમાજને પણ જુઓ પડે જે સફળતાને માત્ર પૈસા અને પ્રતિષ્ઠાથી માપે છે, જે સમાજમાં ઉપર ચડવાની સીડી એટલી લપસણી હોય કે માણસ બીજાને નીચે ધક્કો મારવા પણ તૈયાર થઈ જાય.
એવું લાગે છે કે આ નવલકથા અમેરિકન ડ્રીમ પર નહીં પણ અમેરિકન ફીવર પર લખાઈ છે. સફળતાનો તાવ.
બહુ સરસ કહ્યું.
એવો તાવ જે માણસની નૈતિકતાને બાળીને ખાક કરી નાખે છે. આજે પણ આપણે આપણી આસપાસ જોઈએ છીએ, સોશિયલ મીડિયા પર દેખાડાની સંસ્કૃતિ, રાતોરાત અમીર બનવાની લાલચ. ક્લાઇડ ગ્રિફિથ્સનું પાત્ર આજે પણ ક્યાંક ને ક્યાંક જીવંત છે.
બિલકુલ. ક્લાઇડની કરુણાંતિકા એ છે કે તે હંમેશા બહારથી મળતી સ્વીકૃતિ પાછળ ભાગતો રહ્યો અને એ પ્રક્રિયામાં તેણે પોતાની અંદર જે અંતરાત્માનો અવાજ હતો એને કાયમ માટે ગુમાવી દીધો.
આ વાર્તા આપણને યાદ અપાવે છે કે સામાજિક દરજ્જા અને સંપત્તિ પાછળની આંધળી દોડ વ્યક્તિને તેની મૂળભૂત માનવતાથી કેટલી દૂર કરી શકે છે.
અને આ કૃતિ એ સવાલ પણ ઊભો કરે છે કે શું ક્લાઇડ જેવી વ્યક્તિગત કરુણાંતિકાઓ પાછળ આખા સમાજની નિષ્ફળતા જવાબદાર નથી. આ પ્રશ્ન આજે પણ એટલો જ સાર્થક છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.